અયોધ્યા નગરી આખી જ બધા જ પ્રજાજનો એક આનંદમાંથી પલટાઈને દુઃખ વ્યાકુળતા એક પીડા ઉભી થઈ અને એમાં નિમિત્ત કઈ કઈ જ બન્યા છે, ક્યાંને શું સૂઝ્યું આટલા મોટા સુખી ઘરની અંદર, આટલું સરસ સંસ્કારી ઘર ને એમાં આને આગ ચાંપી, કેટલું શાંતિથી રહેવાનું હતું ને એની જગ્યાએ એને આ કુટિલપણું આ કઠોરપણું ક્યાંથી એની અક્કલમાં એની બુદ્ધિમાં આવ્યું અને આ પાપીણીને શું સૂઝ્યું. કઈ લોકો અનેક પ્રકારના ઉપાલમ કઈ કઈ જીને આપી રહ્યા છે. અરે કોઈ અક્કલ વગરનો હોય એ પણ પોતાની આંખ કાઢીને પોતાની જાતે જોવાનો જરા વિચાર કરે જ નહીં, સંકલ્પ ના કરે તો આને તો નિજ કરને કાઢી ચહરી, પોતાની આંખે પોતાના જ હાથે પોતાની આંખ બહાર લઈ લઈ જોઉં તો ખરો મારી આંખ કેવી છે, એનો બીજો ઉપાય ન હોઈ શકે. પણ જેની પર સૂઝ જ ના હોય, જેની પાસે સમજ અક્કલ ના હોય, એ જ પોતાની આંખને પોતાની જાતે જોવા માંગે, આંધળો થઈ જાય, એ દેખાય જ નહીં એમ કઈ કઈ જીને પણ અહીંયા આગાડી જે કઈ એક વિકૃતિ એના માનસમાં આવી એને લીધે પોતે ભ્રમણામાં પડીને કઈ પણ સમજણ નથી પડતી, કઈ ખ્યાલ નથી આવતો કે આ રામ એ તો મારી આંખ છે. રાજાએ પણ કહ્યું રામ ભરત મોરે દુઈ આંખી, રામ અને ભરત મારી બે આંખો છે, કોને અરખામણી ને કોને વાલી ગણું. કઈ કઈ પણ કહ્યું છે કે રામ તો મારી આંખની પુતળી છે, પુતળી સમાન છે. તો હવે એને માટે તુલસીજી કહે છે કે પોતાની આંખ કરીને જેને રાખ્યો એને બહાર કાઢી નાખે, નિજ કર નયન કાઢી ચહ દીખા, કે રામને જોઉં કે કેવી રીતે એને વનમાં મોકલું. તો આમ કઈ કઈક આવેશમાં ખોટે માર્ગે ખોટું પગલું ભરી રહ્યા છે એ કવિનું કહેવું છે. તો ડારી સુધા અમૃતનો કટોરો, અમૃતનો વાડકો હાથમાં છે કે જેનાથી અમર થવાનું છે, પણ લાઈ અમૃત પીતા પહેલા ઝેરને ચાખી લઉં સહેજ. એની ડારી સુધા બેસ ચાહત ચીખા, ચાખવા ઈચ્છે છે પણ એ અમૃત એનું ક્યાંય રહી જશે અને ઝેર એને ભરખી જશે. તુલસીદાસજી એટલી સરસ રીતે કહે છે આ કુટિલ, આ કઠોર, આ કુબુદ્ધિ, આ અભાગ્યણ. તુલસીદાસજીને પણ કેવું પોતાના ઈષ્ટદેવને માટે આવું વિચારનાર માટે આટલા બધા શબ્દો લખી નાખ્યા, આટલી બધી ઉપાલમ આપી દીધી. અરે આ તો રઘુવંશના વાંસના વનની અંદર બેન એટલે વાંસ, વાંસના વનની અંદર દાવાનળ સમાન અને તો ભડ 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 સરગાવા માંડ્યું. કઈ વિચારતી નથી, કઈ જોતી નથી કે શું થશે આખા વનનું, વનના પક્ષીઓનું, વનની અંદર રહેનાર જીવ જંતુઓનું, પશુઓનું, એમાં અયોધ્યાનું શું થશે, એ કઈ દશા થશે એને સહેજ પણ મનમાં વિચાર આવતો નથી. બસ આગ ચાંપી દેવી રઘુવંશના આ વાંસના વનની અંદર, આગ ચાંપી દેવી કઈ કઈ. અરે આણે કેવી કુબુદ્ધિ ઉપયોગ, કેટલી મૂર્ખતા કરી. કાલિદાસને માટે કહ્યું છે ને, કાલિદાસ સાવ મૂર્ખ હતો અને રાજાની કન્યાને લગ્ન કરવા હતા કે મારે એવો જોઈએ પતિ ખૂબ બુદ્ધિશાળી હોય. ઘણા બધા બતાવ્યા પછી પણ એ રાજકુમારી એને સ્વીકારે જ નહીં, સ્વીકારે જ નહીં. પછી રાજાએ જ નક્કી કર્યું અને એવો એ કરાવો હતા એને સમજણ પડ્યું. તે જંગલની અંદર એક ઝાડ ઉપર ચડી અને કાલિદાસ જે ડાળ ઉપર બેઠેલો ને એ ડાળને કાપતો હતો. રાજાએ નક્કી કર્યું આને જ લઈ લો. એને પરીક્ષા લેવા માંડી કે હું તો પરીક્ષા લઉં. તે પેલી રાજકુમારીએ એની પરીક્ષા લેવા માટે એને એક આંગળી કરી તો કાલિદાસે બે આંગળી કરી અને એને પ્રત્યુત્તર સાચો લાગ્યો. એને પાંચ આંગળી આમ કરી અને આખું આમ મોટી બધી આમ જ વાત કરી. મૂર્ખ હતો એટલે કહ્યું કે પાંચેય તત્વો એક કરીને જ આ જગતની અંદર શક્તિ બને છે અને એ જવાબ સાચો છે. એટલે પછી એને એની સાથે લગ્ન કરી દે. પછી ખબર પડી કે આ તો મહામૂર્ખ છે. અને તે આને પકડી આણ્યો કે જે ડાળ ઉપર બેઠતો એ ડાળને કાપતો હતો. બસ એ જ વાતને કવિએ કહ્યું અહીંયા ગાડી પાલવ બેઠી પેડ એ કાટા. પહેલો ઝાડ ઉપર ચડી જઈ ડાળ ઉપર બેસી અને પછી ઝાડના થળિયાને કાપવા માંડ્યું. કઈ કહી ભરત તો એક ડાળ છે. રઘુવંશના થળિયા ઉપર કઈ કઈ ઘા કરી રહી છે. એ વૃક્ષ ક્યાંથી રહેવાનું હતું? આખું ધરાશય થઈ જાય. અને એટલા માટે કવિએ કહ્યું કે ભરતને રાજ અપાવવાની ડાળને સંઘરવા માટે એને આખા મૂળની અંદર ઘા કરવા માંડ્યા. પણ જે ડાળ ઉપર બેસીને જ એ ડાળ કાપવામાં આવે એને શું કહેવાય? તુલસીજી કૈકેયીજીને કોઈ પણ ગાળ આપવા નથી માંગતા, પણ મૂર્ખ જેવું કામ કર્યું એમ કહેવા માંગે છે. કૈકેયી મૂર્ખ એક કામ કરે એવું કામ કૈકેયી કરી રહ્યા છે કે જે ઘરની અંદર બેઠા છે એ ઘરને જ ખોદવા માંડ્યું છે. પાલો બેઠી પેડ એહી કાટા. અને આટલા મજાના સુખના આનંદના પ્રસંગની અંદર પોતાની જાતને શોક ઠાઠ, શોકનો ઠાઠ સજી લીધો પોતે અને ધરી ઠાટા અને બેસી ગઈ છે. બધાને બધા આવેશમાં આવી ગયા. પછી જો હું કેવો લાગુ છું બધાની વચ્ચે સામો ઉભો રે, કેડે હાથ દઈને ભમા ચડાવી એમ કઈ કઈ શોકનો બધો જ સાજ આમ ઠાઠ તૈયાર કરીને ઉભા રહી ઠાઠા. બધાએ જોયું કે અરે આ કઈ કઈ એમ કે મને તો મારા પ્રાણ મારો રામ પ્રાણ સમાન પ્રિય છે અને એ જ કઈ કઈ આ રામ માટે આ ક્યાંથી આ પલટો આવી ગયો? એની બુદ્ધિમાં એની અક્કલમાં આ વિકૃતિ ક્યાંથી આવી ગઈ? અયોધ્યાના લોકો સદા રામ એહી પ્રાણ સમાન, કે રામ એને હંમેશને માટે પ્રાણ પ્રિય એને જ ઘેર હોય. રામ કૌશલ્યા કરતા કઈ કઈ ના ઘરમાં વધારે રમતા અને ખૂબ સારી રીતે રાખે, ભરત કરતા પણ ખૂબ સારી. એ આ કઈ કઈ કે રામને આટલું બધું સાચવનાર, આટલો લાડ આપનાર, વાત્સલ્ય આપનાર, આ એ જ કઈ કઈ છે કે જે રામને વાત્સલ્ય ને પ્રેમ આપનાર આજે વનમાં ધકેલી રહી છે, ઘરની બહાર ધક્કો મારીને કાઢી લે. એકમાત્ર વરદાન માગીને પોતાની હઠને પોષવા માટે દરેક માણસ પોતાની એક જીદ હોય, જીદ સાચી છે ખોટી છે ના જોવે, બસ હું કહું છું ને મારે કરવું છે ને થવું જ જોઈએ, જીદ પકડી કે એને ખૂબ સમજાવવા માંગુ આ જીદ છોડ, આ સારું નથી. ના નહીં છોડું. આમ પછી અંદર એમ કેફમાં આવી જાય. બધા જેમ ના પાડતા જાય એમ વધારે કેફ ચડે. ના તમે શું સમજો, તમને શું આવડે, તમને શું ભાન છે, આમ કહી નાખે. એમ કહી કહી એ રીતે બેઠા છે સુખમાં, એ ઠાડું કરી ઠાઢા સદા રામ એ પ્રાણ સમાન. રામ આટલા પ્રિય હતા અને અત્યારે આવો સાધ સજાવીને બેઠી, કોઈનું સાંભળવા તૈયાર નથી. બધા સમજાવશે છતાં કોઈનું સાંભળવા તૈયાર નથી. એવો વેશ અને એવો એવો આવેશનો ભાવ ઠાલવી દે, આમ સજાવી દીધો કે કોઈ નજીક જાય જ નહીં, મેં નજીક જવા જેવું નથી. આવ્યું પ્રહલાદને ની રક્ષા કરવા માટે નરસિંહ અવતાર લઈને આવ્યા. નરસિંહ બનીને કામ તો પતી ગયું, હિરણ્યકશ્યપને માર્યો, પણ પછી કહ્યું હવે એમને શાંત કરવા સામે જાય કોણ, કોઈની શક્તિ નહીં. બ્રહ્માએ ના પાડી, શિવે ના પાડી, ઇન્દ્રએ ના પાડી, લક્ષ્મીજી કે તમે જાઓ તો કે ના અત્યારે હું ના જઉં, ઘરવાળાની સામે જવું હોય ને તો એનો મૂળ જઈને જવું પડે, ને તે પત્ની પણ કહી દે ના હમણાં વાત ના, હમણાં હમું જવા જેવું નથી જ. એમ લક્ષ્મીજીએ પોતે ના પાડી કે હું અત્યારે ના જઉં, ગુસ્સામાં છે કઈક આવી બને તો પાછું. એટલે કૈકેયીજીના એ આવેશની આગળ કોઈ સામે નજીક જવા માટે તૈયાર નથી. એવી રીતે ઉભા છે ઠાઢા આવેશમાં આવીને. પ્રજા આખી જોઈ રહી છે કે આ શું કરે છે, રામ આટલો પ્રિય અને એ રામને માટે આ, અને એ કૈકેયીનું મગજ કે જેના મગજમાં રામ પ્રત્યે ક્યાં અસ્માત્ર સદભાવ પ્રેમ વાત્સલ્ય વાત્સલ્ય વાત્સલ્ય, એના મગજમાં બીજું કઈ હોય જ ન શકે. એની જગ્યાએ આ રામ પ્રેમના અમૃતની અંદર આ કૈકેયીના મનમાં ઝેર ક્યાંથી આવી ગયું રામ માટે. વ્યક્તિ વ્યક્તિ પ્રત્યે મનમાં ઝેર કેટલા હોય ઉપર ના દેખાડે, પણ અંદર ઝેર કેટલા હોય. આ તો અમૃતની અંદર પૂરેપૂરું ઝેર ઘોળાઈ ગયું કૈકેયીજીના જીવનમાં. એના મનની અંદર વાત્સલ્યને પ્રેમ આપનારના માટે આટલું બધું ઝેર. શું થયું, કયું કારણ હશે? અયોધ્યાના પ્રજાજનો એક અનેક તર્ક કુતર્ક વિતર્ક કરવા માંડ્યા કે કયું કારણ હશે, શું હશે કે આટલું બધું જેને બનતું હતું એકબીજા વગર ચાલતું નહોતું અને ખૂબ સાચવતા એકબીજાને, આજે એ આવું સ્વપ્ન ખ્યાલ ના આવે કે આવું કરશે. એ કઈ કઈ આ રામ માટે આવું વિચારી અને આ પ્રમાણે વનમાં ધકેલી દે. કારણ કવાનું, શું કારણ હશે? દરેકના મનની અંદર કંઈક ઝઘડો પડ્યો હશે, કંઈક અપમાન કર્યું હશે, કંઈક ન બોલવાનું બોલી બેઠા હશે. કયું કારણ હશે કે રામ તો આવા છે નહીં, કે ક્યારેય પણ માતા પિતાના મનને સહેજ પણ ઠેસ ના વાગવા દે. હે રામ આવ્યો જાસુ સ્વભાવ અરી અનુકૂલા. રામના માટે કહે છે કે શત્રુને પણ રામનો સ્વભાવ ગમે, એની પ્રશંસા કરે, એના વખાણ કરે. સો કિમી કરી માતુ પ્રતિકૂળા. અરે શું, જે દુશ્મન જેની જેના સ્વભાવની પ્રશંસા કરે એ શું માની વિરુદ્ધમાં જાય ખરા? આ કેવી રીતે શક્ય છે? કોઈના મગજમાં બેસે નહીં, કોઈના મનમાં વાત ઉતરે જ નહીં. આપણે ઘણી વાર ભાઈ આ વાત મગજમાં ઉતરતી નથી, તો આખા અયોધ્યાની પ્રજાને વાત કેમની મગજમાં કેવી રીતે ઉતારી હશે? ઉતારવી પડી છે આખા અયોધ્યાને. વ્યક્તિગત જયારે વિચાર થાય કે ભાઈ આ વાત માન્યામાં નથી આવતી, કઈક સમજાતું નથી, આ એમ પ્રજાજનો કારણ કવન કુટિલ પણ ઠાના. આવો કપટભાવ ક્યાંથી આવ્યો? જેની પ્રત્યે વાત્સલ્યને પ્રેમ હોય ને એના પ્રત્યે કપટ ક્યારેય ના આવે, કપટ કરવાની ઈચ્છા જ ના થાય. અને હોય તો એને કાઢી, ભાઈ નહીં ભલે હું સહન કરી લઈશ પણ મારા રામ માટે તો નહીં જ. પણ શું થયું, આ કેમ આમ બન્યું? કારણ કવન કુટિલ ફન એના મગજની અંદર કઈ કઈ ના મગજમાં આ કુટિલતા પેસી ક્યાંથી ગઈ કોઈ રસ્તો શોધી શકતા નથી.